તારીખ 11/12/1982, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 132 અને 133 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 40.
અહીંથી કેટલાક બોલ આગાથાના પ્રવચનમાંથી છે. ગાથાનો મૂળભૂત મુદ્દો એ છે, ઓળખીને અનુભવ કરતા મોહનો નાશ થાય છે, એ ગાથાનો ખાસ વિષય છે. ત્યાંથી જ પ્રશ્ન ઉઠાવ્યો છે કે અનાદિથી જે મોહની સેના છે તેને કઈ રીતે જીતવી, ત્યારે એનો ઉત્તર એ દીધો કે આત્માને જાણવા માટે અરિહંતના દ્રવ્ય પર્યાયને ખરેખર જાણવા. આત્માને જાણવો એમ કહ્યું તો આત્માને જાણવો કઈ રીતે, અથવા આ જગતમાં જેવો આત્મા છે એવો જ આત્મા જણાય એવું કોઈ બહારની અંદર વ્યવસ્થિત સાધન ખરું? આટલો પ્રશ્ન છે. કેમ કે અનાદિથી જીવ ઇન્દ્રિય જ્ઞાનમાં ઊભો છે અને ઇન્દ્રિય જ્ઞાનમાંથી તેને અતિન્દ્રિય જ્ઞાન સુધી લઈ જવો છે, તો ઇન્દ્રિય જ્ઞાનમાં અને ઇન્દ્રિય જ્ઞાનમાં બહારમાં બીજું શું ખ્યાલમાં આવે કે જેથી આત્મા ખ્યાલમાં આવે? આટલો પ્રશ્ન છે. તો કે બહારમાં છે, સદેહે બિરાજમાન પરમાત્મા છે એવા જે અરિહંત દેવ, એ આત્માને સમજાવવા માટે એમનું સ્વરૂપ સર્વોત્કૃષ્ટ દ્રષ્ટાંતરૂપ છે. એ દ્રષ્ટાંતના સ્થાને છે, અરિહંત ભગવાન દ્રષ્ટાંતના સ્થાને છે અને આત્મા સિદ્ધાંતના સ્થાને છે. અહીંયા શું કહે છે કે કેવા અરિહંત દેવ કે જેણે ત્રણ કાળ ત્રણ લોકને એક સમય માત્રમાં જાણી લીધા છે એવા. એટલે અરિહંત દેવનું સર્વજ્ઞપણું લીધું છે. એક સમયમાં એટલે ઓછામાં ઓછા કાળમાં, એથી પછી ઓછા કાળનું કોઈ પરિમાણ નથી, છેલ્લી હદનો જે ઓછો કાળ એમાં આ ત્રણ કાળ ત્રણ લોકને જાણી લીધા છે. અનાદિ અનંત સર્વ પદાર્થો જેમાં જણાયેલા છે એવું જે સર્વજ્ઞપણું જેમને પ્રગટ થયું છે એવા અરિહંત દેવ. શ્રીમદજીએ એક વાત બહુ સારી ઉતારી છે સર્વજ્ઞના વિષયમાં કે જ્યાં પરિપૂર્ણ વિતરાગતા હોય ત્યાં જ પરિપૂર્ણ જ્ઞાન સંભવે છે. આવી એક વાત લખી છે. એટલે એમ કહ્યું કે જે કોઈ જીવની દશામાં દોષ હોય તે દોષિત જીવની એનું જ્ઞાન નિરાવરણ હોય, એની જ્ઞાન શક્તિ પૂરેપૂરી ખીલેલી હોય એવું કદી બને નહીં. દોષ જ્ઞાનને આવરણ કરનાર હોવાથી અને જ્યાં જ્યાં દોષ છે ત્યાં ત્યાં જ્ઞાન શક્તિ હણાતી હોવાથી જેને સદોષપણું હોય તેને સર્વજ્ઞતા ન હોય એમ કહે છે. ન્યાયથી વિષય લીધો છે. એટલે જ્યાં પરિપૂર્ણ વિતરાગતા હોય ત્યાં જ પરિપૂર્ણ જ્ઞાન સંભવે છે અને જ્યાં પરિપૂર્ણ જ્ઞાન હોય તેને પરિપૂર્ણ વિતરાગતા હોય જ. એ જ્ઞાનમાં સસરાચર તમામ પદાર્થો જણાતા હોવા છતાં તેને ક્યાંય રાગ ન થાય ને તેને ક્યાંય દ્વેષ ન થાય. આવું જે સર્વજ્ઞનું સ્વરૂપ છે એ સર્વજ્ઞ સ્વભાવ પરિપૂર્ણ વ્યક્ત થયો છે, વિતરાગ સ્વભાવ પરિપૂર્ણ વ્યક્ત થયો છે એમ પ્રસિદ્ધપણે જાહેર કરે છે. સર્વજ્ઞ દિશા, અરિહંત દિશા, આત્માના સ્વરૂપને પ્રસિદ્ધપણે જાહેર કરે છે એમ કીધું છે. એટલે ત્યાંથી આત્મા સમજાશે એમ કેવું છે. મળી એ અરિહંતના દ્રવ્યને ગુણને અને પર્યાયને એમ કીધું છે. એટલે માત્ર અવસ્થાનું જ્ઞાન નથી કરાવ્યું, એ અવસ્થા એની શક્તિનો વિકાસ છે એમ જ્ઞાન કરાવ્યું છે. અને એ શક્તિનો વિકાસ છે એમાં એમ જ્ઞાન કરાવ્યું છે કે શક્તિવાનની તે શક્તિ છે એવા પદાર્થનું દ્રવ્યનું પણ જ્ઞાન કરાવ્યું છે. આમ દ્રવ્યનું પર્યાયનું જ્ઞાન કરાવ્યું છે. તેને ખરેખર જાણવા, તેને ખરેખર જાણવાનો અર્થ અહીંયા હવે દિશા બદલાવે છે. જ્યાં સુધી કોઈ પણ જીવ સર્વજ્ઞના સ્વરૂપને જાણવાના ઉપયોગમાં છે, પર સર્વજ્ઞ બીજા અરિહંત દેવને જાણવાના ઉપયોગમાં જ્ઞાનનો વેપાર જ્યાં સુધી છે ત્યાં સુધી તે જ્ઞાનનો વ્યાપાર અંતર્મુખ નથી. તે જ્ઞાનનો વ્યાપાર અંતર્મુખ નથી. અને આત્મા તો અંતર્મુખ જ્ઞાને કરીને જ્ઞાન ગોચર થાય છે, અનુભવ ગોચર થાય છે. એટલે ત્યાંથી હવે લક્ષ છોડાવે છે. એ લક્ષ ફેરવવાનો જે પ્રકાર કહેવો છે, લક્ષ ફેરવવાનો જે વિષય છે એને માર્મિક રીતે એમ કહ્યું કે ખરેખર જાણવું. અરિયંતના દ્રવગુણ પર્યાયને ખરેખર જાણવાનો અર્થ શું? જાણવું અને ખરેખર જાણવું. ખરેખર જાણવામાં શું કહેવું છે? કે ખરેખર જાણવામાં એમ કહેવું છે કે એવું જે સર્વજ્ઞ ભગવાનનું સ્વરૂપ છે, એવું જ આ આત્માનું સ્વરૂપ છે એમ લક્ષ ફેરવવા માટે એને ખરેખર જાણવું એવું કહ્યું છે. નહીંતર કોઈ પણ વિદ્વાન, કોઈ પણ પંડિત આગમ દ્વારા સર્વજ્ઞ કેવા હોય એ જાણી શકે છે. અને જો એ રીતે સર્વજ્ઞને જાણતા આત્માનું જ્ઞાન થતું હોય તો જેટલા જેટલા એ આગમ વાંચ્યા એને આત્માનું જ્ઞાન થવું જોઈએ. પણ એવું આત્મજ્ઞાન બધે થતું જોવામાં આવતું નથી. એનો અર્થ એ છે કે જાણવું અને ખરેખર જાણવું એમાં ફેર છે. જાણવું એ તો એક માહિતી, ઇન્ફોર્મેશન કલેક્શન, માહિતી મેળવી, આમ છે આમ છે આમ છે, મુનિ આવા હોય, સર્વજ્ઞ આવા હોય, સમય દ્રષ્ટિ આવા હોય, મિથ્યા દ્રષ્ટિ આવા હોય, જાણવું આમ હોય, પ્રકૃતિ આમ હોય. પણ એને ખરેખર ક્યારે જાણ્યું કહેવાય? કે જ્યારે એને પોતાના સ્વ તરફનું વલણ, આત્માર્થ જ્યારે એમાંથી નીકળે, આત્માર્થ સધાય, ત્યારે એણે શાસ્ત્રાદિકનું જ્ઞાન કર્યું એ યથાસ્થાને છે, યથાર્થપણે છે. નહીંતર એ શાસ્ત્રાદિનું જ્ઞાન છે એ વ્યર્થ છે. જેટલી માહિતી મેળવી તે બધી વ્યર્થ છે. એમજી એ વિષયમાં બહુ સારો વિષય લીધો છે. જીનાગમ છે તે ઉપશમ સ્વરૂપ છે. બહુ શૈલી સારી છે. જીનાગમ છે તે ઉપશમ સ્વરૂપ છે. જીનાગમ છે તે છ દ્રવ્યના માહિતી સ્વરૂપ છે એમને કહ્યું. ઉપશમ રસ છે અંદર. આગમનો વિષય ઉપશમ રસ ભરેલો છે એટલે જીનાગમને ઉપશમ સ્વરૂપ કયા છે. છ દ્રવ્યને નવ પદાર્થના માહિતી આપનારા ગ્રંથો તે જીનાગમ છે એમને કહ્યું. ભાવાત્મક પડખું એનું છે ને, એનું જે ભાવાત્મક પડખું છે અહીંયાથી વર્ણન કરે છે આગમનું, કે જીણાગમ છે તે ઉપશમ સ્વરૂપ છે. ઉપશમ સ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રવૃત્તા છે. એ જૂનાગમની ઉત્પત્તિ ક્યાંથી થઈ? કે જેઓ અંતર્મુખ થઈને ઉપશમિત થઈ ગયા, એવા ઉપશમ સ્વરૂપ એવા જે પુરુષો, જેને શાંત વિતરાગ ભાવ પ્રગટ્યો, એવા જે પુરુષો, એવા જે આત્માઓ, તેમણે ઉપશમના હેતુથી તે પ્રરૂપા છે. આ એનો પ્રયોજન સાથે લીધું છે, આ પ્રયોજનથી તેને પ્રરૂપણા છે, ઉપદેશા છે. તે ઉપશમ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી. વળી તે ઉપશમનો અર્થ એવો નથી કે ઉપશમ કરે એટલે બીજા જીવો એનું માન સન્માન કરે, માનાર્થે નથી. એ ઉપશમથી કોઈ પુણ્યનો લાભ થાય અને એનું ફળ મળે એવા લોભાર્થે નથી, માનાર્થે નથી, લોભના અર્થે નથી, પણ એક આત્માર્થે છે. આત્માનું કલ્યાણ થાય એટલા પૂરતી જ વાત છે, અન્ય કોઈ પ્રયોજન નથી. શાસ્ત્રનો આ સિવાય કોઈ પ્રયોજન નથી. આત્માર્થમાં જો તેનું આરાધન કરવામાં ન આવ્યું, એ જ શાસ્ત્રોને અનુસરીને આત્માર્થનું આરાધન કરવામાં ન આવ્યું, તો તે જીનાગમનું શ્રવણ વાંચન નિષ્ફળ રૂપ છે. તો એ જીનાગમનું વાંચન શ્રવણ છે એ જરા પણ લાભકારી નથી. એ વાર્તા અમને તો નિસંદેહ યથાર્થ લાગે છે. આટલા શબ્દો નાખ્યા છે, કેવી શૈલી આવી છે, ક્યાંય ગડબડ થાય નહીં એવી વાત છે. એક ટુકડો છે 375 બોલનો, પહેલો પેરેગ્રાફ છે. શું કહે છે કે એને ખરેખર જાણવા આમ લેવું છે. શાસ્ત્રમાં જે અરિહંતનું સ્વરૂપ છે એને ખરેખર જાણવું, એટલે કે તેમને જાણીને પોતે પણ તેમના જીવો છે એમ મેળવણી કરવા માટે સ્વના લક્ષ્ય અરહંતના દ્રવ્યનું પર્યાયને જાણવા, સ્વના લક્ષ્ય જાણવા. હા, અહીંયા બધો મર મૂકી દીધો છે બે શબ્દમાં. શાસ્ત્રમાં અરિયંતનું વર્ણન આવે છે તે દ્રવગુણ પર્યાયથી અરિયંતના વર્ણનને પરલક્ષ્યને જાણવા, પણ અરિયંતના સ્વરૂપને સ્વલક્ષ્ય જાણવું, બસ આટલી વાત છે. એ સ્વલક્ષ્ય એટલે શું? કે પોતે મેળવણી કરે, મેળવણી કરવા માટે આવું મારું સ્વરૂપ છે. ત્યાંથી પછી ફરે છે જ્ઞાનનો વ્યાપાર, પરદ્રવ્યથી ફરીને સ્વદ્રવ્ય ઉપર આવે છે કે આ આત્માનું પણ આવું જ દ્રવ્ય છે, આ આત્મામાં પણ આવી જ શક્તિઓ છે, અને આ આત્માને આવું સર્વજ્ઞપણું પ્રગટ થઈ શકવા યોગ્ય છે, એમ મેળવણી કરવી જોઈએ. મેળવણી કરવા માટે ઈ રીત આવડે છે જીવને, કેમ કરવું અહીંયા પ્રશ્ન થશે, એ પણ કેમ કરવું અમારે, પણ એ પણ તને આવડે છે. બહાર જાય છે ને, જુએ છે જગતના બાહ્ય પદાર્થોના વૈભવને જુએ છે તો એનો અહો અહો ભાવ કરે છે, ભલે એને કાંઈ એમાં ભાગ લાગ ન હોય. અમે અમેરિકા ગયા હતા, 135 માળનું મકાન જોયું, તારા કેટલા ટકા કઈ દુકડા ખરા એના અંદર, કે એને કાંઈ અંદર એ પાય ભારે એને ભાગ મળે એવું નથી. એવી લાંબી લાંબી એર કન્ડિશન મોટર હું એમ કરે. આપણે તો અહીંયા કાંઈ નથી. એ સ્વલક્ષે બધું કરે છે કે મારે એવું હોય તો સારું. મફતનો એનો મહિમા નથી કરતો. કોઈના પૈસાનો, કોઈના મકાનનો, કોઈના સાધનોનો, કોઈની વૈભવનો, અનુકૂળતાઓનો, દાગીનાનો, કપડાનો, શરીરનો, જેટલા પુદગળાત્મક પદાર્થોનો આ જીવ મહિમા કરે છે એ સ્વલક્ષ્ય કરે છે. કેવી રીતે સ્વલક્ષ્ય કરે છે કે આવું મને હોય તો સારું, એની અંદર ભાવ પીડ્યો છે. ઈશ્વરલક્ષનો ભાવ છે. એટલે પર પદાર્થની વાત કરતા એને એ પદાર્થો મને હો એવી ભાવના ઘૂંટાય છે. જ્યારે પર પદાર્થોનો મહિમા કરે છે ત્યારે એને એવી એવું બધું મને હો એની ભાવના ઘૂંટાય છે. ગુરુદેવ જે નિષેધ કરતા હતા, પૈસા વાળાનો નિષેધ કરે, એના અનુકૂળતાઓની સાધન સામગ્રીનો નિષેધ કરે, એની પાછળ આ ભાવનાનો નિષેધ હતો. કે ભાઈ આ પૈસા છે એ તારી ધૂળ, તને કાંઈ આત્માના હિતના કામમાં આવવાની નથી. વળી તે ઘરની અંદર અનેકવિધ પ્રકારના સાધન સગવડના સામગ્રીઓ વસાવી છે અનુકૂળતાવાળી, અનેક જાતના ફર્નિચર, નેપકિન ટીંગાડવા માટે આ, ને જોડા મૂકવા માટે આ, ને ફલાણો રાખવા માટે આ, આમાં હલવાઈ ગયો છું. તો અહીંથી નીકળીશ કેવી રીતે? એમ નીકળીશ કેવી રીતે એટલે ખબર છે? હે, જ્યારે તને ખ્યાલ આવશે કે અરે રે હવે આ શરીર છૂટી જશે અને મારે અહીંથી બીજે જવું પડશે, શરીર અહીંયા પડ્યું રહેશે ને હું બીજે જઈશ, ત્યારે તને આ સગવડવાળા ઘરમાંથી નીકળવું ગમશે નહીં. એમ કે છે આવું મજાનું ફર્સ્ટ ક્લાસ પાલિશ કરેલું ફર્નિચર, એમ કહેતા આમાંથી તું શે નીકળી શકી છે? એમ કે આ બધું મારું ને આ બધું મને હો, એમાંથી તને નીકળવું ગમશે? આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન થઈ જશે અને છતાંય તું રોકાઈ શકીશ નહીં. ગમે એટલું આર્ત રૌદ્ર ધ્યાન થઈ જશે, એ આર્ત રૌદ્ર ધ્યાનને રોકવાનું પણ, એ પરિણામથી પાછા હટવાની પણ તારી શક્તિ હશે નહીં, અને એ પરિણામના ફળ ભોગવવા પડશે. અહીંયા સાધન સામગ્રી એ પરિણામ કરવાથી પણ તને સાધન સામગ્રીના સંયોગમાંથી બચાવી, વિયોગમાંથી બચાવી શકાશે, એ તો પરિસ્થિતિ તો પણ રહેવાની નથી. એ જીવ પર પદાર્થને પણ પોતાની ભાવનામાં ભેળવીને જુએ છે. એવી રીતે પરદ્રવ્યની મહિમા અને કિંમત એને આવે છે. એમ જો તને સર્વજ્ઞ પરમાત્માનો મહિમા આવતો હોય તો તને સ્વલક્ષ્ય આવવો જોઈએ. માત્ર એ દેવ છે, અમારા દેવ છે, અમારા સંપ્રદાયમાં અમે બીજા દેવ દેવલાને માનતા નથી, અમે તો અરિહંતને જ માનીએ છીએ. જોકે અત્યારે તો કોઈના ઠેકાણા રહ્યા નથી, અત્યારે તો કોઈના ઠેકાણા નથી રહ્યા. આને માને ને અહીંયા માને, દેરાહારમાં જાય ને, માતાજી પાસે જાય ને, પિતાજી પાસે જાય ને, કાંઈક 56 જાતના અત્યારે તો શ્વેતાંબર દિગંબર બે માં એ થઈ ગયું છે. પૂરા તો ઓલી મૂર્તિને માનતા નથી થાય, એટલે એ લોક નથી એને, પણ આ લોકોને તો બે ને થઈ ગયું છે. તમારે 20 પંથીમાં વધારે છે 13 પંથી કરતા. ધર્ણેન્દ્ર પર પદ્માવતીથી પછી શરૂ થઈ ગયા છે, ડઝન બંધી દેવ દેવી થઈ ગયા છે. આને માનો ને આને માનો ને આને માનો, કોઈ દીકરો આપે ને, કોઈ પૈસા આપે ને, કોઈ રોગ મટાડે ને, કાંઈક લપ થઈ ગઈ છે. જીવને મૂળ અંદરથી જળમાંથી સુખ લેવું છે ને, એટલે દેવસ્થાનમાં જઈને પણ એને વેપાર કરવો છે, સોદાબાજી કરવી છે, આમ કરું તો આમ મળે ને આમ કરું તો આમ મળે. એ હનુમાનજીને તેલ ચડાવવા વાળો ને આમાં કઈ બીજો ફેર છે? અમારે ત્યાં હનુમાનજીને શનિવારે તેલની વાટકી લઈને જાય, માથે રેડી આવે છે, પાણાને સિંદુર લગાડીને મૂક્યું હોય, હનુમાન બનાવ્યા હોય, એટલે આમ કઈ આમ કરે રેડી આવે. વાહ, શું અંદર હોય રેડતા? આ પાવડું તેલ રેડું છું, કઈક ડબ્બો મળે એની સામે મળે, પછી થોડો ઘણો પ્રોફિટ નહીં એમાં. ગુરુદેવ પાસે એમ આપતા, મહાત્મા પુરુષ છે, આપણે જાઓ સોનગઢ, કઈક બે પૈસા થઈ જશે, પગલા કરાવો, આપણામાં ઓમ લખાવો, કાંઈ કાંઈ ભ્રમણા અંદરમાં કામ કરતી હતી. શ્રીમદજી તો બહુ લખે છે, જ્ઞાની પાસેથી કદી બાહ્ય પદાર્થની અપેક્ષા કરવી નહીં, કે એમની પાસે રિદ્ધિ સિદ્ધિ હોય ને કાંઈક આપણને લાભ થાય એવી ભાવના કરનારને દર્શનાવરણી કર્મ બંધાય છે. જ્ઞાનાવરણી એ બંધાય છે, પણ દર્શનાવરણીમાં દર્શન ન લેવો છે, બહુ સ્પષ્ટ લીધું છે. બહુ સ્પષ્ટ લીધું છે, એમના વિશે પણ એવી માન્યતા એમના કાળમાં થઈ ગઈ હતી કે આ કોઈ સિદ્ધ પુરુષ છે. ત્રણ વિપત્તિઓ પડે, એક વાર ઘણી આપત્તિ આવી ગઈ હોય તો પણ ઈચ્છા કરવી લીધું છે. તમે એટલી વિપત્તિ આવી પડે, આ બહુ આકરો ઉદય આવ્યો છે, હાલો દર્શન કરી આવીએ મારા સાહેબના, કહે છે કે એ કરવા જેવું નથી. આવેલો ઉદય અંતરાય, આવેલો ઉદય આવેલો અંતરાય સમપરિણામે વેદવા યોગ્ય છે. સમ એટલે વિષમ નહીં, રાગદ્વેષ કરવાને બદલે આ આત્માથી ભિન્ન જ્ઞેય છે, આ જ્ઞાતાનું એ ભિન્ન જ્ઞેય છે એમ એને સર્વજ્ઞેયોને એક જ સમ એટલે સરખા પ્રકારે વેદવા યોગ્ય છે. વિષમ પરિણામે જરા પણ વિદવા યોગ્ય નથી. એની આગળનો એ જ ગુણ છે કે જ્ઞાનીને વિશે જો કોઈ પણ પ્રકારે ધનાદિની વાંછા રાખવામાં આવે છે તો જીવને દર્શનાવરણીય કર્મનો પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે. જ્ઞાની પણ ઘણું કરીને તેવો પ્રતિબંધ કોઈને પોતા થકી ઉત્પન્ન થાય એમ વર્તે છે. ચોખ્ખું કે લાકડીમાં કાંઈ નથી, આ ઉખડની લાકડી કોઈક ચોરી જાય છે, બીજો કોઈક મૂકી જાય છે કે મહારાજની લાકડી કોઈક ચોરી ગયું, આપણે બીજી લાવી દો. આ તો હાથનો મેલ પસીનો થતો હોય ને શાસ્ત્રને આંગળા અડે ને સાતના થાય નહીં, એટલા માટે આ લાકડી આમ પોઈન્ટ કરવા રાખી છે કે આમ સબ્યથી આમ 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 હલાવવા. બીજું કાંઈ આ લાકડીનો ઉપયોગ નથી ને એમાં કાંઈ જંતર મંતર કાંઈ છે ચોખ્ખું કે. કહે છે કે મેળવણી કરવી એટલે શું? મુદ્દો એ ચાલે છે કે એ જીવને મેળવણી કેમ કરવી એ પણ આવડે છે એને, આટલો મુદ્દો લેવો છે. કે બીજાના ધન વૈભવને જોઈને જીવને એવું મને હોય એમ જે વગર વિકલ્પે ઘૂંટાય છે, વિકલ્પ તો એ બીજાનું વર્ણન કરવામાં ઘૂંટાય છે, જે પદાર્થો એને જોયા છે એનો વર્ણન કરે છે ત્યાં એનો વિકલ્પનો ઉપયોગ છે. અંદર વગર વિકલ્પે સાથે સાથે એમ ઘૂંટાય છે, આ નિર્વિકલ્પ ભાવના છે. નિર્વિકલ્પણું શું? કે મને હો આવું હો, એને વાત કરતા કરતા એવું મને હો તો સારું, એ ભાવ એનો ચાલુ ને ચાલુ કામ કરે છે. એમ સર્વજ્ઞ વિતરાગને ઓળખીને આત્મામાં રહેલા સામર્થ્યને દ્વિગુણ પર્યાયથી જાણીને એવું મને હો એમ એને મેળવણી આ આત્મા સાથે એની થવી જોઈએ, ત્યારે એનું લક્ષ ફરે છે, એનો જે વિષય છે ત્યારે બદલાય છે. સ્વરૂપને ઓળખ્યા વિના એકલી ભક્તિ પૂજા કરે એને તો વ્યવહાર શ્રદ્ધાંતમાં પણ ટોડરમલજીએ રાખ્યા નથી. ટોડરમલજી વર્ણન કર્યું છે ત્યાં એ વાત કરી છે નવમા અધ્યાયમાં કે પોતે કુળ ધર્મની પરંપરામાં જૈન કુળમાં જન્મીને દેવ ગુરુ શાસ્ત્રની પૂજા ભક્તિ કરે અને એના સ્વરૂપનો વિચાર પણ ન કરે, માત્ર અમારા દેવગુરુ શાસ્ત્ર છે તેથી પૂજા પૂજવા યોગ્ય છે એમ માનીને એની પૂજા ભક્તિ કરે એને તો વ્યવહાર શ્રદ્ધાનો પણ સ્થાન મળતું નથી. એનું સ્વરૂપ ઓળખે ને ઓળખતા એને એમ લાગે કે આ વિતરાગ છે માટે પૂજનીય છે, એમ વ્યવહાર સમજણમાં આવે ત્યારે તો એને વ્યવહાર શ્રદ્ધાન થયું કહેવાય. એ જ્યાં વિતરાગ દેવનું સ્વરૂપ ઓળખવા જાય ત્યાં બધો ગડબડ હોય, બધી અંદરથી સાફ થવા લાગે છે કે વિતરાગતા હોય ત્યાં પૂર્ણ વિતરાગતામાં પૂર્ણ નિર્દોષતા હોય અને પૂર્ણ નિર્દોષતાને પૂર્ણ વિતરાગતા હોય ત્યાં એને રાગાદિના નિમિત્તની સાથે એને સંબંધ રહેતો નથી. મુનિને ન રહે તો ભગવાનને રહે તો પ્રશ્ન રહેતો નથી. એ તો મુનિન્દ્ર છે, જિનેન્દ્રને તો શાસ્ત્રમાં મુનિન્દ્ર કહેવામાં આવ્યા છે. ઇન્દ્ર એટલે શ્રેષ્ઠ, મુનિઓમાં પણ જે શ્રેષ્ઠ છે એવા જિનેન્દ્રને રાગના કોઈ નિમિત્તો એમને હોય એ વાત રહેતી નથી. એમને સ્વના લક્ષે અરહંતના દ્રવ્યગુણ પર્યાયને જાણવા, પોતાના આત્માને ના દ્રવ્યગુણ પર્યાયની મેળવણી અરહંતના દ્રવ્યગુણ પર્યાય સાથે એને કરવા, આ તો મનુષ્ય પ્રાણીને અપેક્ષિત વાત છે.
બરોબર,
આ વાત છે એ મનુષ્યને અને દેવને અપેક્ષિત છે. હે,
બરોબર,
અપેક્ષિત વાત છે. પિરિંચને તો ક્યાંય સમજી શકે એવું છે કે આવા અર્યન દેવ હોય એવું કાંઈ દ્રવ્યગુણ પર્યાય એવું કાંઈ સમજી શકે નહીં ને.
બધું સમજી ગયું
એને તો આત્માનું લક્ષ જ્ઞાન પરથી થાય છે. જે જ્ઞાન પોતાનું પ્રવાહ ચાલે છે એના ઉપરથી આત્માનું લક્ષ થાય છે. નારકી લ્યો તિર્યંચને તો હજી કોઈ તિર્યંચોને તો સમોસરણ સુધી પહોંચવાનો અવસર હોય છે. ત્રણ ગતિના જીવો સમોસરણમાં જાય છે, દેવો મનુષ્યો અને તિર્યંચો, અને પ્રત્યક્ષ અરિયંતના દર્શન એને થાય છે. પણ નારકીને તો એ કદી અવસર હોતો નથી. એને એટલો પુણ્ય યોગ ન હોય જો એના આયુષ્ય પર્યંત તે જીવને જે કાંઈ આયુષ્ય કર્મનું નિબંધન છે, ઉદયમાન વર્તે છે ને, એ તો એ ઉદયમાન થઈ ગયું છે. ઉદય આવેલા કર્મમાં ફેરફાર થતો નથી. સ્થિતિનું અપકર્ષણ ઉત્કર્ષણ સંક્રમણ એ બધું જે થાય છે એ ઉદયમાં આવ્યા પહેલાં થાય છે. કોઈ કર્મ ઉદયાવળીમાં આવી જાય જે ઉદય પછી થાય છે, પણ એના થોડાક કાળ પહેલાને ઉદયાવળીનો કાળ કહે છે. આવલી એટલે કાળનો સમૂહ, ઉદયાવળીમાં આવી જાય પછી એ ફેરફાર ન થાય. નારકીને તો તિર્યંચ આયુષ વર્તે જ છે, ત્યાં ઉદયમાં વર્તે છે. જેને જેટલું આયુષ હોય તેના ઉદયના કાળ દરમિયાન એને ભગવાનના દર્શનનો કોઈ યોગ ન થાય, ઉપદેશનો કોઈ યોગ ન થાય, મુનિનો યોગ ન થાય, એવી પરિસ્થિતિ સમ્યક દ્રષ્ટિનો યોગ થાય. દેવો એ ઉપરની નારકીમાં, એ પણ નીચે નહીં, પાછી પહેલા નરકમાં આવે છે. પહેલા બીજા ત્રણ નરક સુધી આવે છે. ત્રણ નરક સુધી આવી શકે છે. કોઈ એના મિત્ર હોય એને અવધિ જીવનનો એટલો યોગ છે, એથી વધારે નીચે કોઈ યોગ નથી. પણ સમવસરણ સુધી કોઈ આવી શકે, ભગવાનના અંતર બાહ્ય દિવ્ય વૈભવનો આ દર્શન થાય, એટલો પુણ્ય યોગ નારકીઓને હતો
નથી.
એ તીવ્ર પાપના પરિણામનું કારણ છે. કેટલાકને તો અહીંયાથી જ સમ્યક દર્શન થાય છે ભગવાનના અતિશય જોઈને, કેટલાકને વાણીના યોગે થાય છે. કેમ કે અસાધારણ છે સમવસરણ ને ભગવાનનો શરીરથી માંડીને બધું અસાધારણ છે. એટલું બધું અસાધારણ છે, પાત્રતાની પાત્રતા, પાત્ર જીવોની ગર્ભિત પાત્રતા, જીવોની પાત્રતા ખીલી ઉઠે છે. જેમ સૂરજનો ઉદય થતા કમળો ખીલવા લાગે છે, મોટું સરોવર હોય, લાખો કમળ હોય બિડાયેલા, આ બધું સૂર્યનો ઉદય થાય ને કમળ ખીલવા લાગે છે. એમ જીન સૂર્ય છે, સર્વજ્ઞ ભગવાન અરિયંત દેવ છે, એવા સૂર્ય છે કે પાત્ર જીવો છે એની પાત્રતા ખીલવા લાગે છે. અને અનેક જીવો મોક્ષ માર્ગમાં પ્રવેશ કરે છે, અનેક મોક્ષ માર્ગી જીવો મુનિ દશામાં પ્રવેશ કરે છે, અનેક મુનિઓ કેવળ જ્ઞાનની દશાને પ્રાપ્ત થાય છે. જેવી જેની યોગ્યતા, નિમિત્ત પૂર્ણ કેવળ જ્ઞાન થાય એવું છે, પછી જેવી જેની પુરુષાર્થની યોગ્યતા. તેથી આ સ્થાનકવાસી સંપ્રદાયમાં જીન પ્રતિમા ઉડાવી છે એનો નિષેધ કર્યો છે. શ્રીમદજી તો સ્થાનકવાસી હતા, પણ એમણે નિષેધ કર્યો છે કે ધ્યાનના અવલંબનનું કારણ એવી જે જિનેન્દ્ર ભગવાનની પ્રતિમા, એનો નિષેધ કરો છો, કરવા જેવું નથી. ભલે પરદ્રવ્ય છે, એ વ્યવહારના સ્થાનમાં છે, પણ વ્યવહારના સ્થાનમાં છે એટલે એનું પણ યથાયોગ્ય સ્થાન છે. સમ્યક દ્રષ્ટિ પરદ્રવ્ય હોવા છતાં એનો ત્યાં આગ્રહ રાખે છે, આગ્રહ કર્યો છે. શ્રીમદજી આગ્રહ કર્યો છે, નહીં બિલકુલ નહીં. બહુ શરૂઆતના 20-22 વર્ષમાં એ વિશે એમને લખ્યો છે. બિલકુલ કોણે એમને શું કર્યું કે એ પરદયાના મુદ્દાને એટલી હદે ખેંચો, એની પકડ એટલી હદે આવી કે ક્યાંય પણ બીજા જીવોની હિંસા ન થવી જોઈએ. પ્રતિષ્ઠા અનેક જીવોની હિંસા થાય, જ્યાં હિંસા થાય ત્યાં ધર્મ કેમ થાય, આમ લાવીને મૂકી દે. જ્યાં હિંસા થાય ત્યાં ધર્મ કેમ થાય? દયાને પણ એટલી બધી ખેંચે તો એને દિગંબર મુનિ દશા પાડીને જંગલમાં ચાલ્યું જવું પડે, પણ એ તો શક્તિ નથી. શું થયું છે? એ તો એની શક્તિ નથી. એટલે રહીએ છે ગામમાં, ગામમાં રહીએ તો એને ગામમાં રહેવા માટે એને પાછું એ ખુલ્લી જગ્યામાં નથી પડ્યા રહેતા, હાલો ગધેડિયા ફિલ્ડમાં પડ્યા રહેશું, આપણે કાંઈ ન જોઈએ. ત્યાં પણ એને હવા ઉજાસ રક્ષણ મળે, એ બધી જાતનું વ્યવસ્થિત સગવડતા વાળું મકાન બનાવે. સગવડતા લઈએ ને હિંસા ન થાય, બે વાત તો બને નહીં. એ પરિસ્થિતિ પણ ખોટી રીતે ખેંચે છે. બીજું શું છે કે એક ન્યાયની કે તમે અમને જવાબ દો કે આ હિંસા થાય ને ધર્મ કેવી રીતે થાય? તમારા જેટલી તો અમારે હિંસા નથી ને, આપતે એમ એમ કરીને ગમે તે કરે. એ તો કહો કે હિંસા થાય ને ધર્મ કેમ થાય? આપણે બીજું કાંઈ નથી સાંભળવું એમ કહી દઈએ. લો ઠીક, અમને સવાલનો સીધો જવાબ આપો ને ભાઈ. કોઈ માણસ વેપાર કરે અને 10 લાખ કમાય, એમાં 5-25 હજાર વ્યાજના પણ ચૂકવે, તો એને નફો જ કર્યો છે. નેટ પ્રોફિટ શું છે જોવામાં આવે છે, બરાબર કે નહીં? સરવાળે માણસને પગાર દેતા, દુકાન ગોદામનું ભાડું દેતા અને તાર ટેલિફોનના ખર્ચા કરતા અને વ્યાજ કાઢતા, હવે નફો શું થયો એ જોવાય છે ને. અને એવી રીતે એકલો નફો ક્યાંય થતો નથી કે જેમાં બીજો કાંઈ ખર્ચ કરવો પડે નહીં. એમ આ અશુભ ત્યાં અશુભ છે, જે હિંસા છે એ તો અશુભ ઉપયોગનું કારણ છે, પણ છતાં ત્યાં શુભોપયોગની મુખ્યતા જોવામાં આવે છે. જીન મંદિર કરો, પ્રતિષ્ઠા કરો, તો એને અશુભ પ્રસંગ નહીં ગણી શકાય, એને શુભ પ્રસંગ ગણી શકાશે. બરાબર છે, કેમ કે ત્યાં અનેક જીવોનો શુભોપયોગનો વ્યાપાર થવાનો છે. આ એક વખત જીન મંદિર બાંધ્યું, હવે વર્ષો સુધી રોજ અનેક અનેક જીવો આવીને ત્યાં શુભોપયોગનો વ્યાપાર કરશે. એ એટલા બધા શુભોપયોગના વેપારને એ સમજતા જ નથી ન્યાયની દ્રષ્ટિએ. અને તે કાળે થોડી હિંસા થઈ અને મુખ્ય કરે છે. ત્યાર પછી શુભોપયોગના કેટલા લાંબા સમય સુધી કેટલા જીવોને એ શુભોપયોગનું નિમિત્ત થશે એનો હિસાબ કિતાબ એ માંડવા બેસતા નથી. એ જો વિચાર કરે તો અહીંયા લાખોના નફા પાસે થોડુંક વ્યાજ ચૂકવવાની વાત છે. પણ એ રીતે ગણતરીમાં પોતાના ઓગ સંજ્ઞાએ ધર્મ પાળે છે અને સંપ્રદાયની સંજ્ઞાએ ધર્મ પાળે છે, એ રીતે પણ એ ધર્મને ફળ આવે એવું ખોટું છે. એથી વધારે છે તો વળી શુભોપયોગનો તો એને સમજાય એવો હિસાબ ગણાયો. પણ એ જીન પ્રતિમાના દર્શન છે કે જે ગૌણપણે શુદ્ધાત્માના અવલંબનનું નિમિત્ત થતા કોઈને સમ્યક દર્શનનું કારણ થઈ જાય છે ત્યાં એને સિદ્ધપદ મળે છે. આખો સંસાર એનો ખલાસ થાય છે. વળી જે મોક્ષ માર્ગમાં હોય છે એવા જ્ઞાની ધ્યાની જીવને નિર્વિકલ્પ ધ્યાનમાં એ નિમિત્ત થાય છે. એમની વિતરાગ દશાનું જે બિંબ છે એમાંથી પોતાને ધ્યાનનો આવિર્ભાવ થવાનો અને એ કારણ થાય છે, નિમિત્ત કારણ થાય છે. એવા જે પરિણામની અસાધારણ કિંમત છે, જેની કિંમત કોઈ બીજી ટર્મમાં થઈ શકે નહીં, કોઈ બહારની એની અંદર શરતો અને ટર્મ એને સરખાવી શકાય નહીં કે કઈ રીતે અને કયા ટર્મમાં એની કિંમત આંકવી, એવા પરિણામની તો એને ખબર બી નથી. એ તો હજી શુભ શુભને સમજે છે એટલે એને શુભનો વેપાર સમજાવીએ. બાકી જે શુદ્ધતાના કારણમાં એ નિમિત્ત પડે છે એનું તો એને ભાન પણ નથી. જો થોડું પણ એને એની ભાન આવે તો એ પ્રવૃત્તિ કરે નહીં, એનો નિષેધ કરે નહીં, પ્રતિવાદી અને હાલે છે જૈનના નામે. અમે મહાવીર ભગવાનને માનીએ છીએ, અમારા 24 તીર્થંકર છે, અમારે પણ 9 તત્વો છે, અમારે પણ 6 દ્રવ્યો છે, અમારે પણ આમ છે. બધા પરિભાષા બુદ્ધિ જૈન શાસ્ત્રની ઉહા પ્રતિક્રમણ આલોચના વંદના આ તે બધા આવે ને શાસ્ત્ર, શું કરો છો કે પડીકમણું કરીએ છીએ. ઠીક ભાઈ, આખા શાસનને ઉડાડવાનો વાત છે. કાળક્રમે ચાલે છે. કોઈ શાસ્ત્રો એમના પોતાના રચેલા નથી. એ લોકો આ 45 માંથી 33 ને કાયદા છે કે જેમાં આ પ્રતિમાનું વર્ણન ન આવે, તોય ક્યાંક ક્યાંક આવે છે કે પછી યક્ષની પ્રતિમા છે એવો અર્થ કરી નાખે છે. આ બધું ક્યાંથી ફર્યા છે? દીક્ષા લીધા પછી શાસ્ત્ર અધ્યયનમાં લાગી ગયા, કલાકોના કલાકો. શરૂઆતમાં તમે વ્યાખ્યાન નવદીક્ષિતને તો કરવાનું હોય નહીં, એટલે એકનું શાસ્ત્ર અધ્યયનમાં ચડી ગયા. 45 એ 45 આગમ વાંચ્યા. સ્થાન શાસ્ત્રની અંદર છે એનું કઈ મહત્વ છે. પછી 33 ને જુદા જોયા, આમાંય ક્યાંક ક્યાંક તો આવે છે. એટલે જે વૃદ્ધ સાધુઓ હતા એની પાસે ગયા કે આમાં તો પ્રતિમાનું સ્થાન છે. તો કે યક્ષની પ્રતિમાની વાત છે. તો કે યક્ષની પ્રતિમાની વાત હોય તો આવી રીતે ન લખે, રિયંતની પ્રતિમાની વાત હોય તો જ આ પ્રકારે વર્ણન આવે. યક્ષની પ્રતિમા તો આપણે અર્થઘટનને ફેરવવા માટે થોડું મારી મચડીને કરતા હોય એવું દેખાય છે. આમાં ન્યાયથી જોઈએ તો અહીંયા અર્યંતના પ્રતિમાની જ વાત બેસે છે. 33 માં તે હું પછી એક બે વૃદ્ધ સાધુ હતા, જરા હળવા હતા, કે કાનજી તારી વાત સાચી છે, પણ જો બોલીએ તો અત્યારે કોઈ આપણને આહાર પાણી વરાવે નહીં. માયા તો કે જેને આપણે મોટા મોટા ગુરુના સ્થાનના સાધુ કહીએ છીએ અને આ રોટલા પાણી હાટું સત્યને છુપાવે છે. વાત ખરા, વિરિવાન જીવ હતા તો એમનું તો તાકાત જ જુદી હતી. એ સંપ્રદાયમાં નહીં રહેવાય કે આપણે સંપ્રદાયમાં એ પરિસ્થિતિ. જેમ જેમ સમય ગયો આમ એમનો સંપ્રદાયમાં મહિમા વધવા માંડ્યો. બહારના ફેરફારો એ કરે સંપ્રદાય છોડવાના, એ પહેલા તો બહુ મહિમા વધી ગયો. ગમે તેટલો લોકો ગમે તેટલું માન આપે નહીં, માન્યતાઓ માનતાઓ કરે લોકો, ભગવાન માને કે નહીં કાંઈ નહીં કે આ સાધુપણું જ નથી, આ સંપ્રદાય જ ખોટો છે. બે ધડક છોડી દીધું. એવી સત્યને સમજવાની જેને શક્તિ છે અને જેને અંદરથી સત્ય સ્વરૂપમાંથી શક્તિ પ્રગટ કરવી છે, એવા આત્માને બહારમાં પણ સત્યની જ પકડ હોય અને એ સત્યની પકડ માટે કોઈની શેષ શરમ સમાજમાં ક્યાંય દબાય, બે ધડકપણે સત્યને જ વળગી રહે, એમાં બહારમાં સત્યને ક્યાંય પક્ષ કરવાનો પ્રશ્ન હોઈ શકે નહીં. અમારો સંપ્રદાય છે, અમારું છે, અમારા માનનારા છે, અમને હાજી આ કરનારા છે, માટે અસત્યનો પક્ષ કરવો એને ધર્મનું એકે લક્ષણ હોઈ શકે નહીં. ધર્મથી વિરુદ્ધ છે એ વિષય. અહીંયા કહે છે કે અર્યંતને સ્વના લક્ષ્ય અરંતના દ્રવ્યગુણ પર્યાયને જાણવા, એ દ્રવ્ય કેવું છે અભેદપણે, એ અભેદ દ્રવ્યની અંદર શક્તિઓના ભેદો છે, તે એક એક શક્તિઓ કેવી છે, એનું સામર્થ્ય કેટલું અમાપ છે, અને એ વ્યક્ત થયેલી શક્તિઓના અર્યંત પરમાત્મા કેવા છે એનું એને સ્વના લક્ષ્ય જાણવા જોઈએ એમ છે. એના બોલ એના છે ને, બીજા ચાર બોલ આવે છે પાછા એના, એટલે લગભગ ગાથાનો દુષ્કર લાગે 133, તો પણ એ સિવાય ચાર ગતિના રજળપાટ નહીં ટળે બાપુ. શું છે, ભલે તને કદાચ અઘરું લાગે તો પણ એ સિવાય, એની પ્રાપ્તિ સિવાય ચાર ગતિ મટે, અને આત્મજ્ઞાન અને મોક્ષ માર્ગ કદાચ તને દુષ્કર લાગે અઘરો લાગે, તો પણ એ મોક્ષ માર્ગ પ્રાપ્ત કર્યા સિવાય ચાર ગતિનું જે રખડવું છે, ચાર ગતિના જન્મ મરણના દુઃખો છે, એ ટળશે નહીં. અને જે દુષ્કર લાગે છે એ તો તારા પરિણામની વિષમતાને કારણે લાગે છે, વધેલી વિષમતાને કારણે તને દુષ્કર લાગે છે. બાકી ખરેખર દુષ્કર છે એમ તો છે નહીં. સંતોએ માર્ગને સહેલો કર્યો છે. અનુભવ પ્રકાશમાં દીપચંદજી કાસલીવાલ લખે છે કે સંતોએ માર્ગને સહેલો કર્યો છે. અનુભવ પ્રકાશ નામનો ગ્રંથ છે દીપચંદજીનો, વાંચ્યો છે. એકલી અનુભવની વાતો છે, એકલી, બીજો વિષય એમણે ઉપાડ્યો નથી. અને અનુભવને વર્ણન કરવા માટે ઘણા ઘરગથ્થુ દ્રષ્ટાંતો લીધા છે, અને ભાષા પણ ઘણી પ્રયોગાત્મક પદ્ધતિની. અનુભવ પ્રકાશ ગ્રંથમાં અનુભવનો રસ શું છે એના ઉપર એમણે ઘણી વાતો લખી છે, એ વારંવાર લખે છે કે શ્રી ગુરુના પ્રતાપથી આમ થાય છે. નહીતર અનુભવ થાય છે એ તો પોતાના પુરુષાર્થના ઉદ્યમથી થાય છે, પણ વારંવાર એ નાખે છે વચમાં. કેમ કે એમને ખ્યાલ છે કે અનાદિનો હું પરખડું છું, આખો ભૂતકાળ દેખાય છે. સમ્યક દર્શન સંસારથી તરવાનું નાવ જ્યાં હાથમાં આવે છે ત્યાં એ કેટલી વાર ડૂબ્યો અને કેટલા ગળકા ખાધા અને કેટલો હેરાન પરેશાન થયો એનો એને અનંત ભૂતકાળ દેખાય છે. અને ધર્મ પ્રાપ્તિને આત્મકલ્યાણ માટે કેટલા તરફડિયા નાખ્યા પણ ક્યાંય પત્તો લાગતો નહોતો. જેના વચનના યોગે પત્તો લાગે છે અને દિશા સૂજે છે એના પ્રત્યે એને અસાધારણ બહુમાન આવ્યા વિના રહેતું નથી. એને એ જ્ઞાની જે નિમિત્ત થાય છે એમાં પરમેશ્વર બુદ્ધિ ઉત્પન્ન થઈ આવે છે. શ્રીમદજી એમ કહે છે એમાં પરમેશ્વર બુદ્ધિ થાય છે કે મારે માટે તો આ તારણહાર પરમેશ્વર છે. ગુરુદેવને હમણાં મંગળવારે ઉપરી વાત, તારણહાર છે ગુરુદેવ, તો તારણહાર બેન છે મોઢે વાત. શું કહે છે કે તને દુષ્કર લાગે તો પણ એ સિવાય ચાર ગતિના રજળપાટ નહીં ટળે બાપુ. એના વિના ક્યાંય તારો ચાર ગતિનું પરિભ્રમણ મટે એ કોઈ રીતે બનવા યોગ્ય નથી. જ્ઞાનની જે વર્તમાન પર્યાય છે તેના પર અનાદિનું લક્ષ છે, ઉઘાડ ઉપર. બહિર્લક્ષનું જે ઉઘાડ છે, અનાદિનું જે જ્ઞાનમાં બહિર્મુખપણું છે અને બુદ્ધિ થોડી વધે ને એને એમ લાગે કે વાહ, મને તો ઘણી ખબર પડે છે, એના ઉપર અનાદિનું લક્ષ છે. પણ તેની સમીપમાં એટલે ત્યાં જે સ્વભાવ જ્ઞાન સ્વભાવ જે બિરાજમાન છે, જે પરમ પુરુષ નિકટ બિરાજે છે, એ જ્ઞાનની પર્યાયની સમીપમાં એટલે ત્યાં જ જે પરમ પુરુષ નિકટ બિરાજે છે એને આત્માને પરમ પુરુષ અહીંયા કહ્યો છે. પુરાણ પુરુષ કહે છે, પરમ પુરુષ કહે છે, અનાદિનો છે તેથી પુરાણ પુરુષ કહે છે. પરમ આદર ભાવે આરાધવા યોગ્ય છે, પરમ આરાધનાનો એ વિષય છે, તેથી એને પરમોત્કૃષ્ટ સ્વભાવને હિસાબે એને પરમ ઉપાદેયતા આપવાને માટે એને પરમ પુરુષ કહેવામાં આવે છે. કહે છે કે જ્યાં અત્યારે જ્ઞાનની વર્તમાન પર્યાય છે એના ઉપર લટનું લક્ષ છોડીને, એટલે ઉઘાડ ઉપરનું લક્ષ છોડીને આ છેલ્લું રોકાવાનું સ્થાન આ છે. કાં તો જીવ પાપના ઉદયમાં રોકાય, કાં તો જીવ પુણ્યના ઉદયમાં એથી વધારે ફસાઈને રોકાય, એથી વધારે ફસાય તો એ જ્ઞાનના ઉઘાડમાં. મેં શાસ્ત્રો વાંચ્યા છે અને મને બધી ખબર છે એમાં રોકાય. ભાઈ જો તે વાંચ્યા હોય ને તને બધી ખબર હોય તો કોઈ અપૂર્વ નિરાવરણ પણ અંદરથી પ્રગટ થવું આમ છે. એ શાસ્ત્ર ભણતરનો ગુણ શું? કે આત્માને આવરણ છૂટે શાસ્ત્ર ભણતરનો ગુણ છે. તે કેવું કે પૂર્વે ન છૂટ્યું હોય એવું એને અપૂર્વ કહે છે. બાકી તો સમયે સમયે જૂના ખરે છે અને નવા એથી જાજા બંધાય છે, છૂટે છે એનાથી જાજા બંધાય છે. કેમ કે ત્યાં કોઈ ગરદી થતી નથી, સૂક્ષ્મ પર્યાય છે ને, અનંત અનંત કારણ વર્ગણાઓના પરમાણુ આવે એની સાથે એને કોઈ અવગાહના છે ને, આપસમાં અવગાહના થાય છે, અનંત અનંત જથ્થાઓ આવે છે, બંધાયા છે, જાય છે થોડા અને બંધાય છે જાજા. એને કઈ નિરાવરણ દશા ન કહેવાય, પણ સમ્યક પ્રકારે જ્યાં ગુણનું સકામ નિર્જરા થાય, સમ્યક પ્રકારે સકામ નિર્જરા થાય ત્યારે એને નિરાવરણ દશા પ્રગટે છે. અંદરથી આત્માની શક્તિને આવરણ ખસીને શક્તિ અંદરથી પ્રગટે છે. એ ક્યારે કે સમીપમાં જે પરમ પુરુષ નિકટ બિરાજે છે એના દર્શન કરે, ત્યારે ઉપયોગ એના ઉપર જાય, ત્યારે દ્રષ્ટિ એના ઉપર જાય. ત્યારે
સમીપમાં છે,
સમીપમાં છે એટલે પોતે જ છે, સમીપમાં છે એટલે આમ પાડોશમાં છે, મારી બાજુમાં છે એમ નહીં, એના અંતરમાં પોતે જ છે, કોઈ બીજાની વાત છે નહીં. બહિર્મુખ જે ઉઘાડ છે એના ઉપર જીવનું લક્ષ છે, આ હું આવો હું એમ એને છે, હું આવો બુદ્ધિ વાળો. બીજા વાળા તો પછી વળગે છે, શરીર વાળો પૈસા વાળો નહીં તો બધા વાળા પછી ઉગી જ નીકળે, પણ મૂળમાં એને આ છે કે હું આવો બુદ્ધિ વાળો. ત્યાંથી શરૂ થઈ જાય છે ગડબડ, પર્યાય દ્રષ્ટિથી એનું અભિમાન શરૂ થાય છે અને એ પછી ફાલે ફૂલે છે, એનો જ વિસ્તાર છે બધો. એ અનાદિનું જે વર્તમાન પર્યાય ઉપરનું ને જ્ઞાનના ઉઘાડ ઉપરનું લક્ષ છે, પણ કહે છે કે તેની સમીપમાં જ પરમ પુરુષ નિકટ બિરાજે છે. ત્યાં જ જ્યાં જ્ઞાનની પર્યાય છે ત્યાં જ જ્ઞાન સ્વભાવ છે, ત્યાંથી તું એને ગ્રહણ કરી દે. કેમ કે આમાં ગાથામાં એમ કેવું છે ને, નીચેના બોલમાં લેશે કે તું જે પર્યાય છે એને અંતરમાં વાળ અને જે ગુણગુણીનો ભેદ છે તેને તિરોધાન કરી દે, એટલે અદ્રશ્ય કરી દે, ઢાંકી દે, અને જે ચેતન જે દ્રવ છે, ચૈતન્ય જે એના ગુણો છે એને એક અભેદ દ્રવ્ય માને, એ બધું થઈને એક અભેદ દ્રવ્ય છે એમ લક્ષ્મણ લે, એમ કરીને લેવું છે ને. દ્રવ ગુણ પર્યાયની અભેદતા કરાવે છે. એ ખંડ પડે છે કે વર્તમાન પર્યાય જેટલો હું એમ નહીં, તારી શક્તિઓ અને અનંત શક્તિઓનું અભેદ દળ એ બધું થઈને એક વસ્તુ છે એમ તું લક્ષ્મણ લે પોતાને. શું કહે છે અહીંયા, કે અનાદિનું જે જ્ઞાનની પર્યાય ઉપર લક્ષ છે, પણ તેની સમીપમાં જે પરમ પુરુષ નિકટ બિરાજે છે તે સર્વોત્કૃષ્ટ પ્રભુ છે, તે સર્વથી ઉત્કૃષ્ટ તત્વ છે, ચૈતન્ય મહાચૈતન્ય પદાર્થ છે, અનંત સત્તાધારી હોવાથી કદી એની સત્તાનો વિનાશ થતો નથી, હયાતી મળતી નથી, તેનું લક્ષ કદી કર્યું નથી. એક વર્તમાન જ્ઞાનના પર્યાયના અંશમાં રોકાઈને એણે કદી પોતાના સ્વરૂપનું લક્ષ કર્યું નથી. કેવો છે એણે કદી લક્ષમાં લીધો નથી, અને એકવાર લક્ષમાં લઈએ તો પછી એમાંથી પૂરી શક્તિઓનો વિકાસ થવાની કુદરતી પરિસ્થિતિ સર્જાઈ જાય છે. ક્રમશઃ એનો વિકાસ શરૂ થઈને પૂર્ણ વિકાસ, કેવો જ્ઞાન પર્યંતની દશા એક લક્ષ થવાને કારણે કયા શાસ્ત્ર સમજાય, એ લક્ષ બંધાવવું જોઈએ. ઓળખાય ત્યારે એને લક્ષ બંધાય કે આ છે, આવો મહાન છે, અને આનાથી ઉત્કૃષ્ટ કાંઈ નહીં હોવાથી એને સર્વોત્કૃષ્ટ કહેવામાં આવે છે. એવું લક્ષ કદી કર્યું નથી. લક્ષમાં સર્વોત્કૃષ્ટ પણ આવે છે. પોતાનો આત્મા પરમાત્મા તરીકે એને લક્ષમાં આવે છે, અને ત્યાર પછી એનું લક્ષ ક્યાંથી ફરતું નથી. તેથી હવે એ પર્યાયને ત્યાં અંતરમાં વાળ ભાઈ હવે લક્ષ કર્યું નથી, તેથી લક્ષ કરીને પર્યાયને અંતરમાં વાળ, એ તો ઉપદેશથી એમ કહેવામાં આવે છે. જો લક્ષ થાય તો પર્યાય વારંવાર અંતરમાં વળ્યા વિના રહે નહીં, પછી પર્યાયને બહાર રાખી શકાતી નથી. વસ્તુ એવી છે કે જેનું વજન પડે છે, પર્યાય અંદરમાં નમે છે, વળે છે, ક્યારેક જ્યાં એનું વજન પડે છે ત્યારે એનું એના ઉપર વજન આવે છે. બહારમાં જેનું વજન હોય છે ત્યાં વળે છે કે નહીં? અનેક જાતના મતમતાંતરમાં માણસ ક્યાં જાય છે? જ્યાં એનું વજન હોય છે ત્યાં. મફતનો જાય છે એવું તો કાંઈ નથી, જ્યાં વજન હોય છે ત્યાં જાય છે. એમ અહીંયા એનું વજન પડે છે. સર્વોત્કૃષ્ટ પ્રભુ છે એમ જે શબ્દ છે ને, સર્વોત્કૃષ્ટ પ્રભુ છે એવું એ વજનનો વિષય છે. જ્ઞાનમાં એ સર્વોત્કૃષ્ટ પ્રભુ છે એમ જણાય છે, એટલે એ પર્યાય ઉપર એનું વજન રહે છે. પર્યાય એની અંતરમાં વળે છે, એને વાળ એમ ઉપદેશાત્મક ભાષામાં કહેવામાં આવે છે. કે વાળ ત્યારે પર્યાય અંદરમાં વળે છે, સહજ જ વળે છે, કૃત્રિમ રીતે વાળવી પડતી નથી. વજનને લઈને પર્યાય છે ત્રાજવાના પલ્લા જેવું જ એનું સ્થાન છે. જ્યાં એનું વજન વધે ત્યાં પલ્લું નેવા વિના રહે નહીં. બસ સીધે સીધી વાત છે. ઘણા આત્મરસની ઉત્પત્તિ થવાનું એ કારણ છે. પ્રથમ જે શુદ્ધાત્માનું લક્ષ છે, પરમાત્માનું જે લક્ષ છે, એને અપૂર્વ ચૈતન્ય રસ પ્રગટ કરાવે છે. પછી ચૈતન્ય રસ જ્યાં જેનો રસ છે ત્યાં એ રસમાં જ માણસ રહે છે. માણસની માણસ ક્યાં રહ્યો છે કે જ્યાં એનો રસ છે ત્યાં એ રહ્યો છે. પછી એ ચૈતન્ય રસમાં જ તે રહ્યા કરે છે, ને એની દશા સર્વગુણોની વધીને પૂર્ણ થઈ જાય. એવું જ કોઈ આત્માનું વિજ્ઞાન છે.